குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
சந்திர ஜ்ஞான் மந்திர், ராஜ்கோட், ரவிவார், தாரீக் 19 மார்ச் 2004. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ક્રમસર પત્રનો સ્વાધ્યાય ચાલુ છે. પત્રાંક 438નો આપણો સ્વાધ્યાય ચાલે છે. કૃપાળુ દેવે જીવના લક્ષણો સમજાવતા આ પત્ર લખ્યો છે પૂજ્ય સ્વભાગભાઈ ઉપર. જીવને પોતાની ઓળખાણ નથી, એ જ એનું અજ્ઞાન છે, એ જ એના મિથ્યાત્વનું કારણ છે. જ્યાં સુધી પોતાને પોતાનું ઓળખાણ થતું નથી ત્યાં સુધી એ પોતાના સ્વરૂપને, પોતાની સંપત્તિને, પોતાના ગુણને ઓળખી શકતો નથી અને એને માણી શકતો નથી, અને પોતાનું છોડી અને અન્યત્ર ભટકા કરે છે. જ્ઞાની કહે છે કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી તેને સતસુખનો વિયોગ છે, સાચું સુખનો વિયોગ છે. એને જે સુખ સાચું છે, સ્વાધીન છે, અવ્યાબાજ છે, સ્વરૂપનું છે, એનો વિયોગ છે, કારણ કે એને સ્વરૂપનું ઓળખાણ નથી. અને આ ઓળખાણ એટલા માટે નથી કે આ પદાર્થ છે એ રૂપી નથી, અરૂપી છે, એ અમૂર્ત છે અને એ રૂપીની અંદર રહેલો છે, દેહમાં સ્થિત છે. એટલે બહારનું દેખાય છે, ઇન્દ્રિયોથી રૂપ પકડાય, ઇન્દ્રિયોથી સ્વર પકડાય, ઇન્દ્રિયોથી ગંધ પકડાય, ઇન્દ્રિયોથી સ્વાદ પકડાય, ઇન્દ્રિયોથી સ્પર્શ પકડાય, મનથી કલ્પના પકડાય, મનથી જલ્પના પકડાય, અભ્યંતર ઇન્દ્રિયો, મનથી સંકલ્પ થાય, વિકલ્પ થાય, શેખ ચંદની જેમ અનેક પ્રકારના સ્વપ્ના જોવાય, અનેક પ્રકારની ભ્રાંતિનો અનુભવ એ મનનો વ્યાપાર છે. પરંતુ જીવ નામનું તત્વ છે જે, એ તો આ બધાથી પર છે. એને તો એના લક્ષણથી ઓળખવું પડે અને એના લક્ષણો સમજાવતા પરમ કૃપાળુ દેવે સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, એવા લક્ષણો જે બનારસીદાસે સમયસર નાટકમાં જીવના લક્ષણો કહ્યા છે. કૃપાળુ દેવ કે છે, હા, તીર્થંકરોએ એ આત્માને આત્મસ્થ સ્વરૂપે થઈને વક્તવ્યપણે તે આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો છે. તેના મુખ્ય લક્ષણે કરીને આ દોહામાં કંઈક વાત કરી છે અને તે પરમ વિશુદ્ધિએ અથવા તો સત્પુરુષના યોગે સમજાય, છતાં પણ થોડો અવકાશ મેળવીને અહીં એ વિશેની વાત લખવામાં આવે છે. એટલે સંપૂર્ણ નથી, આ તો એક માત્ર નિર્દેશ છે. જ્ઞાની પુરુષો ઇંગિત કરે છે એટલે સંકેત આપે છે. જિજ્ઞાસુએ, મુમુક્ષુએ પોતાના પુરુષાર્થ વડે, પોતાના જ્ઞાન સ્વભાવથી એ વાતને પકડવાની છે. ઇંગિત હંમેશા દિશા દર્શન થાય. સંત પુરુષ એ તો એક વટે માર્ગોની જેમ વાટ બતાવી અને ચાલ્યો જાય છે. એને પોતાનો રાહ છે અને કે ભાઈ તારે જે રાહે જવું છે એ તું આ રાહથી બંધ કર ભટકવાનું અને અહીંથી ચાલ્યો જા. પણ ચાલવાનું તો પોતે જ છે, ચાલવાનું પોતે જ. કોઈ આંગળી પકડીને સંત પુરુષ છેલ્લે સુધી આવતો નથી. વટે માર્ગો છે, વટે માર્ગો એ માર્ગ બતાવે. એમ અહીંયા જીવના લક્ષણો બતાવ્યા છે, સંકેત કર્યો છે, ઇંગિત કર્યું છે કે તું આ બધા પ્રકારનો વિચાર કર, જો અંતરથી વિચાર કરીશ તો તને જીવ નામનો તત્વ પ્રતીતિમાં આવશે. આપણે સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ એ લક્ષણોનો વિચાર કર્યો, આજે વેદકતા અને ચૈતન્યતા એ વાત પૂરી કરીશું. આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. જીવનું એક લક્ષણ વેદકતા છે. એ માત્ર પદાર્થને જાણે છે એટલું જ નહીં, જ્ઞાયકપણું એ જાણે છે, પણ જાણ્યા પછી એને આ પદાર્થ મોળો છે, મીઠો છે, ખારો છે, ખાટો છે, આ ઠંડી છે, ગરમી છે, ઉષ્ણ છે, શીતળતા છે, આ સુરભી છે, દુર્ભી છે, સુગંધી છે, દુર્ગંધી છે, કોમળ છે, કઠણ છે, પોચું છે, નરમ છે, કડક છે, આ બધા જે અનુભવ છે એ જીવ સિવાય કોઈને ન થાય. રોટલી બળી ગઈ છે તાવડીને ન ખબર પડે, દૂધપાક મીઠો છે એ કડછાને ન ખબર પડે, શાક સ્વાદિષ્ટ છે એ ચમચી ન કે, એના સંપર્કમાં હોવા છતાં આ કાકડી સમારી તો કડવી નીકળી તો કેમ ચપ્પાને ખબર ન પડી કે આ ન સમારાય, એનો કહે કે આ કડવું છે મૂકી દે, કોને ખબર પડી? એ જ્યારે ખાધું, એનો સ્વાદ લીધો, ત્યારે સ્પર્શેન્દ્રિય દ્વારા અંદર રહેલો જે જીવ છે એને ખબર પડી. માત્ર જીભને નહીં, હો, જીભને નહીં, જીભની પાછળ રહેલું જે ચૈતન્ય, જીવ નામનો જે પદાર્થ છે, જીવના અભાવની અંદર જીભ હોય તો, જીવના અભાવમાં જીભ છે, અરે એ જીભડા ઉપર મૂકીએ, મરચું મૂકીએ, સાકર મૂકીએ, તો મીઠાશનો, તીખાશનો કોણ અનુભવ કરે? કોઈ ન કરે, કોઈ ન કરે. જીવ છૂટી જાય પછી પાણી મૂકો કે ગંગાજળ મૂકો કે દૂધ મૂકો, કોણ કીએ કા શું મૂક્યું તે? અનુભવ કરનાર કોણ છે? અનુભવ જ્ઞાન કોણ કરી શકે છે? સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન હજુ જરા ઊંડું છે, જરા ઠંડુ થવા દો, બહુ ઠંડુ છે, ફ્રીજમાંથી કાઢ્યું છે, જરા હજી રહેવા દો. આ વાત કોણ કરે? ટેબલ કરે, વાટકી કરે, પદાર્થ કરે? ન કરે. એને જાણનારો કોણ? અને એ જીવ મનુષ્ય અવસ્થામાં હોય કે કોઈ પણ અવસ્થામાં હોય, નાનું એવું જંતુ પણ ગરમીમાંથી ઠંડી તરફ પ્રયાણ કરે, કોઈ પણ જ્યાં જીવ છે, જ્યાં ચેતન છે, ત્યાં એ પદાર્થનું લક્ષણ છે કે એની સંજ્ઞા કામ કરે, કરેને કરે જ, એની વેદકતા એને. બહુ ગરમી હોય તો દરમાંથી કેટલા બધા જીવો બહાર આવે, તો એનું વેદન કોણ કરે છે? જીવ કરે છે. આવું સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે. જીવ સિવાય પાંચ દ્રવ્યો જગતની અંદર છે આ લોકમાં, ધર્માસ્તિકાય છે અધર્માસ્તિકાય છે, આકાશ છે, કાળ છે અને પૂતગલ છે, આ છ દ્રવ્યોથી લોક છે. આ પાંચેય દ્રવ્યો બાકીના જે અજીવ દ્રવ્યો છે, જીવ નથી પણ અજીવ દ્રવ્યો છે. જૈન દર્શને આખા જગતને બહુ સરસ બે ભાગમાં વેચી દીધો કે છ દ્રવ્યોનો સમૂહ તે લોક છે અને એમાં પાંચ દ્રવ્યો અજીવ અને એક દ્રવ્ય સજીવ. જીવ જીવ અને અજીવના ભેદ કરવાના છે તો એમાંથી જીવને જુદો પાડી લેવાનો છે, બાકી અજીવની અંદર કંઈ માથાકૂટ કરવા જેવું નથી. તે કંઈ કરીશમાં, એ ન કર્યું હોય તો ચાલશે. જીવને જાણ્યો એણે તમામ અજીવને જાણી લીધા. તો આ જીવને સાહેબ જાણવો કેવી રીતે? તો કે જો આ વેદકતાનું અમે એક લક્ષણ કહીએ છીએ. આ વેદકતાનું લક્ષણ, આ જીવ જો નહીં હોય ને તો ક્યાંય નહીં હોય, ક્યાંય નહીં હોય. આ મકાનની અંદર આપણે 25 પ્રકારની વસ્તુઓ ઘરમાં હોય છે. વેદકતાનો ગુણ કેનામાં છે? ક્યાંય નથી. કોઈની પાસે એ વેદકતાનો ગુણ પૂતગલમાં છે. હજારો પ્રકારના પૂતગલ આપણે એકત્ર કર્યા છે, એના જુદા જુદા રૂપો છે, એની જુદી જુદી રચનાઓ છે, પણ એકેયમાં વેદકતા છે? તો વેદકતા નથી. આ અજીવની અંદર વેદકતા છે એની, એટલે કે છે આ અનુભવપણું, આ સ્પષ્ટ જ્ઞાન, આ વેદન જ્ઞાન, આ અનુભવ જ્ઞાન જો કોઈમાં પણ હોય, એની કોઈમાં પણ જ્યાં જ્યાં તમને જ્યાં નજર પડે જ્યાંથી પકડાય, તો તે જીવપદને વિશે છે. ત્યાં જીવની સ્થાપના જ્ઞાનીઓએ કરી છે કે ત્યાં જીવને જોજે. એટલે આવું વેદકપણું જેટલું સૂક્ષ્મ રીતે જ્ઞાનમાં પકડાય છે ત્યાં જ્ઞાનીઓએ આ બધા જીવોની, છ કાયના જીવોની રચના અને એની શોધ અને એનો અનુભવ આ જ્ઞાનીઓએ કર્યો. હજુ જગતની અંદર કેટલાયને બે ઇન્દ્રિય સુધી જ એનું મગજ કામ કરે છે. જીવને શોધવા માટે એનું મગજ કેટલું કામ કરે છે? બે ઇન્દ્રિય સુધી. એક ઇન્દ્રિય ત્યાં સુધી હજુ કહેવાતી વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ હજુ પહોંચતી નથી. અડધે સુધી આવ્યા એમાં. જે કોક આ ભારતના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ એમ કે વનસ્પતિમાં પણ જીવ છે, ત્યાં આવડા બોગાન ખબર પડે આખા પશ્ચિમના વૈજ્ઞાનિકોને. એમ એમાં પણ લાગણી છે, એમાં પણ વેદન છે. આ બધા જીવના લક્ષણોથી અને એણે સાબિત કર્યું, બતાવ્યું કે વનસ્પતિ એકેન્દ્રિય હોવા છતાં પણ વનસ્પતિમાં જીવ છે. સૂકી ડાળીઓ ઉપર પક્ષીઓ પણ માળા બાંધતા નથી. સૂકા વૃક્ષ હોય ને, સાવ સુકાઈ જાય, અરણ્યની અંદર તો કેટલાય વૃક્ષો સુકાઈ જાય, તો પક્ષીઓનું કામ તો એ જ છે કે ઘેઘૂર ઝાડ જીવે ફર્સ્ટ ક્લાસ મજાના, તો બધી જગ્યાએ એ માળા કરે, કેમ કે એને રહેવાનું સ્થાન, આશ્રય સ્થાન એ છે. પણ એ પક્ષીઓ સૂકા ઝાડ અને સૂકી ડાળીઓમાં માળા કરતા નથી. મોટા મોટા પડાવ હોય તો એમને પડે એમાં એક પણ માળો ન હોય. સૂકા ઝાડની બખોલમાંથી આ બખોલમાં રહેનારા જે જીવચર છે એ પણ નીકળી જાય. એ સમજે કે હવે આ ગમે ત્યારે નષ્ટ થશે. એની અંદર લાઈફ નથી. એ જે રહે છે જીવને, એને પણ જીવનો સહારો જોઈએ છે, લાઈફ નથી. તો આવું જ્ઞાન સૂક્ષ્મ ઇન્દ્રિયોને પણ, આ એકેન્દ્રિય વગેરે જીવોને પણ છે. એટલે પાંદડીઓ કરમાઈ જાય છે, આ બધી સ્થિતિ થાય છે, કારણ કે ત્યાં જીવ છે, ત્યાં સંજ્ઞા છે, અને એ સંજ્ઞા વિવિધ પ્રકારની છે. એ એનો જ્ઞાન ગુણ છે, અને એ જ્ઞાન ગુણ સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપે ઉપયોગમાં છે એટલે એ જાણે છે. અને જ્યાં જીવ નથી ત્યાં તે જાણી શકતું નથી, જાણી ન શકે. તો આ જીવપદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે, જેનું લક્ષણ આ છે, વેદકતા જેનું લક્ષણ છે, જે વેદન કરી શકે છે. અને વેદન કેવું? યથાર્થ, ખારું ખાટું તીખું મોડું મીઠું કઠણ સ્પર્શ મુલાયમ સુગંધ દુર્ગંધ સુસ્વર દુસ્વર અનેક પ્રકારનું જે કંઈ છે પદાર્થ, પૂદગલના કેટલા સ્વરૂપ છે, વિવિધ સ્વરૂપે રહેલ પૂદગલને એના પ્રત્યેક સ્વરૂપની અંદર જે જે પ્રકારની અંદર છે, રંગ છે, કાળો છે, ધોળો છે, લીલો છે, લાલ છે, રાતો છે, આ બધું વેદન જે કરી શકે છે. આવું વેદન જ્ઞાન જો કોઈને વિશે હોય તો તે જીવપદને વિશે છે. જ્ઞાની કે છે, જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. તીર્થંકર આદિમાં જ્ઞાનીઓની પરંપરા છે, અજ્ઞાનીઓની નહીં. તીર્થંકર આદિમાં કઈ બુદ્ધું ન આવે. તીર્થંકરમાં અરિહંતો આવે, કેવડીઓ આવે, સિદ્ધો આવે, સમ્યક જ્ઞાનીઓ આવે, ગીતાર્થ ગુરુ ભગવંતો આવે, એ આવે. આદિ જ્યારે શબ્દ મૂકે ત્યારે આદિને મૂળ શબ્દ જે છે એની સાથે લેવાય, એનો પરિવાર છે આ બધો. તીર્થંકરનો પરિવાર એ બધો જ્ઞાનીઓનો પરિવાર છે, આત્મજ્ઞાનીઓનો. એ બધાનો અનુભવ આ છે. તો આવા કેટલા જ્ઞાની થઈ ગયા? અનંત જ્ઞાની થઈ ગયા. અનંતો કાળ ગયો, અનંત જ્ઞાની થયા, એ બધાનો અનુભવ આ એક જ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હો થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો. અનંત જ્ઞાનીઓનો આ સુર એક જ છે, અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ છે, અનંત જ્ઞાનીઓનો અનુભવ એક છે. વેદકતા એ જીવનું લક્ષણ છે, અથવા વેદકતા જો ઓળખાય તો આ લક્ષણ જેને વિશે છે તે જીવ છે. જીવને ઓળખવો છે ને, અમૂર્ત અરૂપી એવા પદાર્થને ઓળખવો છે, અદ્રશ્ય. અને છતાં જગતમાં જેની હસ્તી છે કેટલી છે કે એને કારણે જ જગત છે. જો એ નથી તો આપ મુએ ડૂબ ગઈ. અરે જો જીવ નથી તો આ જગત નથી. એટલી સરસ આ એક જીવ ઉપર ચાલતો આખો સંસાર, આખો લોક, એનું જીવન. અને આ ત્રિકાલાબાધિત જીવન છે, એ ભટકવામાં જીવન છે ને મુક્તપણામાં પણ જીવન છે, પણ જીવન સમાપ્ત થતું નથી. પેલું પરના અનુભવનું જીવન છે અને હવે આ સ્વના અનુભવનું જીવન છે. પરનો અનુભવ પરાધીન હતો એટલે આનંદ ટકી શકતો નહોતો, એ આનંદમાં અવરોધ અંતરાય અડચણો આવતી હતી એટલે આનંદને અવ્યાબાદ કહી શકાતો નહોતો, એને અવિનાશી કહેવાતો નહોતો, એને અનંત ન કહેવાય, એને અક્ષય ન કહેવાય. કારણ કે કોકના આધારિત હતું, એ પદાર્થનું સ્વરૂપ બદલાઈ જાય, એ પૂદગલનું સ્વરૂપ મીણસી જાય, તો જેમાંથી આનંદ મળતો હતો એ પદાર્થ જ ખતમ થઈ જાય તો આનંદ ક્યાંથી મળે? પરાધીન હતો. અને જીવમાં પોતામાં સુખ છે. જો જીવ પોતાને જાણે, પોતાને ઓળખે, પોતામાં ઠરે, પોતામાં જ રમણ કરે, પોતામાં જ સ્થિર થાય તો એ પણ અનંત સુખનો ભોગી બની શકે છે. માટે જ્ઞાની કહે છે કે હે જીવો, અનાદિકાળથી અનંત જન્મ મરણ આ સુખની શોધમાં કર્યા છે, પણ સ્વરૂપની પહેચાન ન હોવાને કારણે, જાતની ઓળખાણ ન હોવાને કારણે સુખ પરમાં શોધે છે, ત્યારે સુખ તો નિજમાં છે.
सुख नथी परम एम कहे जिन राय मोहिनी मिटाओ मारा सदे गुरु राय सुख वसे निज मा एम कहे जिन राय आत्मा जगाड़ो मारा सदे गुरु राय
परमा नथी मोहिनी मिटावो प्रभु पर तरफनी दृष्टि छे ए मोह छे सुखनी शोध पर तरफ छे पर पदार्थ तरफ छे पर स्थिति तरफ छे पर संजोग तरफ छे पर संबंध तरफ छे पर चित तरफ छे नथी आ मोहिनी छे भ्रांति छे इट्स मियर इल्यूजन ए जेदी भांगसे तेदी भांगसे भांगवानी छे नक्की छे પણ એ સત્પુરુષના યોગે ભાંગે એ જ્ઞાનીના સંગમાં ભાંગે એ કોઈ સત્સંગનો જોગ થાય તો ભાંગે પણ પોતાની રીતે પોતાની માન્યતામાં જે દ્રઢ થયેલું છે જે મિથ્યાત્વનું રૂપ છે એટલે અજ્ઞાનની દ્રઢ થયેલી માન્યતા એ પોતાની મેળે નિજ છંદે ચાલીને ભાંગે નહીં તો એને માટે તો કોઈને કોઈ પ્રકારનો સતયોગ જોઈએ એ સતયોગનું સ્વરૂપ સત્પુરુષ હોય જ્ઞાની પુરુષ હોય સત્સંગ હોય સત્શાસ્ત્ર હોય એ સતયોગનું સ્વરૂપ ગમે તો હોય પણ યોગ સતનો થવો જોઈએ કારણ કે અસતમાં સત હોતું નથી આ વેદકતા છેલ્લો ગુણ ચૈતન્યતા ચૈતન્યતા
સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ
છ ગુણોની આપણે વિચારણા કરી ચૈતન્યતા એક ગુણ તીર્થંકરોએ આ જીવની ઓળખાણમાં આ ગુણ પણ લક્ષણ કહ્યું છે આ લક્ષણ ચૈતન્યતા એ લક્ષણ છે તો ચૈતન્યતા શું છે કે જે લક્ષણથી લક્ષ ઓળખાય લક્ષ જીવને ઓળખવો છે અને લક્ષણ એ લક્ષ તરફ દોરી જાય તે લક્ષની સિદ્ધિ કરાવે તે લક્ષની પ્રાપ્તિ કરાવે તે લક્ષણ લક્ષણ ઉપરથી ડોક્ટર હોય એ રોગને પકડે કે આ લક્ષણ છે તો આ રોગ હોવો જોઈએ લક્ષણ ઉપરથી નિદાન થાય કે આ લક્ષણ કેનું હોઈ શકે જો બરોબર એને લક્ષણ ખબર હોય તો એનું નિદાન સાચું રોગ સાચો ઔષધ સાચું ઉપચાર સાચો શુશ્રુષા સાચી અને એને સ્વાસ્થ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય પણ એ જો લક્ષણની અંદર ગોથું ખાઈ જાય તો અને લક્ષણથી લક્ષ તરફ ન જાય અને બીજે ચડી જાય તો થાપ ખાઈ જાય ભૂલ ખાઈ જાય તો દવા ખોટી દવા ખોટી તો પરિણામ ખોટું હવે આ રોગ તો સુધરવો હોય તો સુધરે ન સુધરવો હોય તો ન સુધરે પણ બીજું લાકડું એ દવાને કારણે બીજો રોગ તો ચોક્કસ ઉત્પન્ન થઈ જાય આ દવા લેવાને કારણે જગતની અંદર ઘણા બધા રોગો કે પોતાની અવસ્થા એ અસ્વસ્થતાને કારણે થયા છે એના કરતાં ઔષધ અને સારવારથી વધારે થયા છે એ આ જમાનાનું લક્ષણ છે આ જમાનામાં રોગો વધ્યા કારણ દવાઓ વધી રોગો વધ્યા કેમ કે દવાની ફેક્ટરી વધી ડાક્ટરો વધ્યા સહજ જે પ્રકૃતિ છે એની સાથેનો અનુબંધ તૂટી ગયો સહજ પ્રકૃતિ એનું લક્ષણ સહજતાથી પકડી લેવું જોઈએ જ્યારે ચિત્ત શુદ્ધ હોય એકાગ્ર હોય અને એ નિષ્પાપ નિષ્કપટ હોય સંસારને બીજી કોઈ ઝંખના ન હોય બળતરા ન હોય અભરખા ન હોય ત્યારે માણસ જે વિચારે ને એ સાચું વિચારે આજે વાંધો એ છે કે કે એટલી બધી ધનની તૃષ્ણા છે, એટલી બધી વિષય ભોગની વાસના છે કે કોઈ પોતાના કામમાં જીવ નથી લગાવતો, તૃષ્ણા લગાવે છે, વાસના લગાવે છે. પરના સંગે જીવે છે એ બધાથી નિરાળો થઈને માત્ર મારે આ રોગનું પરીક્ષણ કરવું છે, અથવા તો વકીલ હોય તો મારે આ મુશ્કેલી સમસ્યા શું છે અને આની અંદર માર્ગ શું છે એટલો વિચાર કરવો છે, એકાઉન્ટન્ટ હોય તો આની અંદરની નાણાકીય હિસાબી અસર શું છે એટલો વિચાર કરવો છે. પણ મગજ 50 પ્રકારના વિષય કસાયથી એ ભ્રમિત થયેલું છે, નિર્મલ નથી, એટલે એકાગ્ર નથી, સ્થિરતા નથી. અને નિર્મલતા એટલે એ વિષયની શુદ્ધ દ્રષ્ટિ, એ વિષયની શુદ્ધ દ્રષ્ટિ નથી. મલિનતા 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 હોવાને કારણે એકેય કામની અંદર ઠેકાણું નથી. ડોક્ટર રોગ પારખી શકતો નથી, વકીલ કેસ પારખી શકતો નથી. જ્યાં જઈએ ત્યાં આ જ પ્રકારનું આપણને લાગે કેટલું અસંબંધ જીવન થઈ ગયું છે, અને છતાંય એટલું બધું વિશાળ વિશાળ વધતો જ જાય છે, વધતા જ જઈએ છે. આજના આધુનિક સાધનો આપણને આપણા સ્વયંસ્ફૂર્ત જ્ઞાન જે હોઈએ, ઇન્ટ્યુઇશન જેને કહીએ, સહજ પ્રેરણા, સહજ પૂર્ણા, એ સહજ પૂર્ણા કેવી હોય કે માણસ જે બાબતની અંદર પોતે તૈયાર થઈ ગયો હોય એને તો એ વસ્તુ સામે આવે કે તરત જજમેન્ટ આપી દે, જજમેન્ટ આપી દે, એને કંઈક જોવાની જરૂર ન પડે, કારણ કે નિર્મલ જ્ઞાન છે. અને જગતના વિષય કસાયની મલિનતા ઓછી છે, એટલે એનું નિદાન, એની ઓળખ યથાર્થ હોય છે, એનું કામ પણ ચોક્કસ બને છે. એ પછી એકાઉન્ટન્ટ હોય, એ પછી વકીલ હોય, એ પછી ડોક્ટર હોય, એ આર્કિટેક્ટ હોય, એ વેપારી હોય, સોના ચાંદીનો હીરાનો, એનું જજમેન્ટ ખોટું ન પડે. એ સામે આવે ને કહી દે કે આ વસ્તુ આ છે ને આ નથી, પછી બાકીનું જે કરવાનું છે એ ડિટેલ્સની વાત છે. પણ પ્રાઇમા ફેસિયા હિઝ કરેક્શન પર્સન્ટ, એ જોઈને કહી દે કે આમાં તમારી ક્યાંક ભૂલ છે, સાહેબ કયું ભૂલ છે એ હું તમને અભ્યાસ કરીને બતાવીશ. પણ એપેરન્ટલી ધીસ ડઝ નોટ સાઉન્ડ નોર્મલ, સમથિંગ ઇઝ એબનોર્મલ. આજે શરીર અસ્વસ્થ થાય તો નાના બાળકમાં એની માને ખબર પડી જાય અને ડોક્ટર બેવકૂફ એમ કે તો તપાસ કરો, આની તપાસ કરો ને તેની તપાસ કરો ને, નિશાળની શિક્ષિકાને પણ ખબર પડે નહીં. તમે તો મારીને ઘરે મોકલી દઈએ, સલાહ ધ્યાન નથી આપતો. અરે પણ તું જોતો ખરી, બાળકને જોવાથી ખબર પડે કે આની તબિયતમાં કંઈ ને કંઈ અસ્વસ્થતા છે. એ માનો પ્રેમ છે, માનું હૃદય છે, એ બાળકની અવસ્થાને પારખી લે છે. એમ આ ગુરુ શિષ્યને પારખી લે. ગુરુનો પ્રેમ મહાવત છે, વાત્સલ્યના વારેધી છે, કરુણાના સાગર છે. એની પાસે જાય એટલે તરત ખબર પડે કે આની પીડા શું છે, આની મુશ્કેલી શું છે, આની સમસ્યા શું છે. આ ચૈતન્યતા સમજવા પ્રયત્ન કરીએ. જો લક્ષણ પકડાશે તો લક્ષ પકડાશે, અને લક્ષણ નહીં પકડાય તો કોઈ બીજાને જ પકડી લઈશું, અને એને જ્ઞાનીઓએ ભ્રાંતિ કીધી છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચંદ્ર સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી, જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાદ પ્રકાશમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. એક દિશા ઇંગિત, એક ઇશારો, એક સંકેત, એક જ સ્પષ્ટ પ્રકાશપણું. અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચંદ્ર સૂર્યાની ક્રાંતિ, સૂર્યાદિની ક્રાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. આ જો જીવનું ચૈતન્યપણું નથી, જીવનું ચૈતન્યપણું નથી, જીવ નથી, તો કે છે આ અનંત કોટી, અનંત અનંત કોટી તેજસ્વી આ સૂર્ય ચંદ્ર એને કોણ જાણશે? તે પદાર્થો પ્રકાશે છે એમ કોણ જાણશે? એ કોને ભાસે? એ ક્યાંક સેનાથી એ પદાર્થો જાણ્યા જાય છે? એના પ્રકાશથી કે આના ચૈતન્યથી? સૂર્ય સૂર્યની જગ્યાએ છે, મણિ મણિની જગ્યાએ છે, દીપક દીપકની જગ્યાએ છે, ચંદ્ર ચંદ્રની જગ્યાએ છે, અને તેજસ્વી છે, અત્યંત તેજસ્વી છે, બહુ જ પ્રકાશવાન છે. આપણે કહીએ કે અંધકાર, રાત્રિનો અંધકાર પણ સમાપ્ત થઈ જાય એટલું બધું પ્રકાશવાન એની પાસે છે. કોઈ મણિ એવો છે કે મણીનો પ્રકાશ એટલો બધો છે કે અંધકાર, સમસ્ત અંધકારનો નાશ કરી નાખે છે. પણ એ મણિ એ કેના વડે જાણ્યો જાય છે? એ મણિના પ્રકાશથી મણિ જણાય છે કે ચૈતન્યપણાથી મણિ જણાય છે? જ્ઞાનીએ વાત મૂકી છે. આ દીવો છે બહુ પ્રકાશિત છે. ડે નાઇટ ક્રિકેટ ચાલે, ડે નાઇટ ફૂટબોલ ચાલે, ડે નાઇટ બધી રમતો ચાલે, ચાક જમાડ. ઓહો હો, કેટલું બધું પ્રકાશ પ્રકાશ પ્રકાશ. પણ એ પ્રકાશ, એ પ્રકાશથી જણાય છે કે ચૈતન્યપણાથી એ પ્રકાશ ને એ પદાર્થ, એ તેજસ્વી પદાર્થ ભાસે છે? કેનાથી ભાસે છે? એની ક્ષમતાએ કે આની ક્ષમતાએ? અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચંદ્ર સૂર્ય આદિની ક્રાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. આ ચૈતન્યનો પ્રકાશ ન હોય તો આ ક્રાંતિ શું પ્રગટે? સામાન્ય વ્યવહારના ઉદાહરણની અંદર જે માણસ દ્રષ્ટિ અંધ છે, જન્માંધ છે, દ્રષ્ટિ અંધ એટલે જન્માંધ છે, એને અરીસો ગમે તેવો સ્વચ્છ હોય, અરીસો ગમે તેવો સ્વચ્છ કિંમતી હોય, બેલ્જિયમ કાચ છે ભાઈ આ તો, ફર્સ્ટ ક્લાસ પ્રતિબિંબ પાડે, પણ દેખે કોણ? કેના પ્રકાશથી એ પ્રકાશિત થશે? તો આ ચંદ્ર ને સૂર્ય ગમે તેવા તેજસ્વી હોય પણ જે દ્રષ્ટિ અંધ છે, જ્ઞાની પુરુષોએ તો જુદી જુદી રીતે વાતને ગાઈ છે. મદને ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલે અભિનંદન જીના દર્શન તરસે. એ કે છે કેવી રીતે દ્રષ્ટિ અંધ છે એ સૂર્યનું વર્ણન કેવી રીતે કરે, એ ચંદ્રનું વર્ણન કેવી રીતે કરે? તો કે આટલા બધા પ્રકાશમાન છે ને એનું વર્ણન ન કરી શકે? સૂર્યનો પ્રકાશ કઈ જેવો તેવો છે, ચંદ્રનો પ્રકાશ કઈ જેવો તેવો છે, સકલ કરણીની પૂર્ણિમાનો ચંદ્ર છે, પૂર્ણ તેજસ્વી છે, નિષ્કલંક છે, ભલેન રહ્યો, કરનાર કોણ? ચૈતન્યપણાનો અભાવ હોય તો આના પ્રકાશ વિના, જીવના ચૈતન્યપણાના પ્રકાશ વિના આ અનંત અનંત કોટી તેજસ્વી સૂર્ય ચંદ્ર આદિ પ્રકાશવાને સમર્થ નથી. કારણ કે તે પદાર્થ પોતે જણાવવા અથવા જાણવા યોગ્ય નથી, તે પોતે જણાવી શકે એમ નથી કે અમે છીએ. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાષે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. ચૈતન્યપણાથી આ પદાર્થો ભાસે છે. જો ચૈતન્યપણું નથી તો આ જગતની અંદર આવા અનંત અનંત કોટી તેજસ્વી પદાર્થ હોવા છતાં પોતે પોતાની રીતે કહી શકતા નથી કે અમે આટલા પ્રકાશમાન છીએ. જીવનું ચૈતન્યપણું એક જ એવું લક્ષણ છે, ચૈતન્ય. જીવના જ્ઞાન અને દર્શન ગુણનો પ્રગટ ઉપયોગ ક્રિયાત્મકપણો સક્રિય એ ચૈતન્ય. કૃપાળુદેવે પત્રાંક 64માં કહ્યું છે કે જેનાથી જીવને પર પદાર્થનો બોધ થાય છે, લાગણી થાય છે, સંવેદના થાય છે, જણાય છે, એ જીવનું ચૈતન્ય એટલે એનો જ્ઞાન અને દર્શન, એ ઉપયોગ, એ સંયુક્તપણે જ્યારે પ્રગટ લક્ષણે જ્યારે એ ઉપયોગ છે ત્યારે જીવનું ચૈતન્ય નામના ગુણથી બાકીના પદાર્થોનું અસ્તિત્વ એને ભાસે છે. આ ગુણ જ્ઞાન ગુણ એ જીવનો છે. બીજા પદાર્થને કોઈનું અસ્તિત્વ ભાસતું નથી. સૂર્ય પ્રકાશિત છે, દીવો પ્રકાશિત છે, તો દીવાને આ રૂમની અંદર 1000 ચીજ પડી છે એવું જ્ઞાન ખરું? એને પોતાનું પણ નથી, તો એને એ ખબર નથી. જેની પાસે પ્રકાશ છે એને બીજી ચીજનો બોધ નથી, બીજી ચીજનું જાણપણું નથી, બીજી વસ્તુનો એને કોઈ લાગણી નથી. એ વેદકતામાં આવે છે લાગણી. તો એનું અસ્તિત્વ માત્ર જણાવવું કે કંઈક છે. આપણને ખબર પડી રાતનું ઘોર અંધારું છે અને રૂમમાં માત્ર આપણે એકલા છીએ એવું નહીં, ટેબલ છે, ખુરશી છે, પલંગ છે, ગાડલું છે, ઓસિકું છે, ઘણી ચીજ છે, 1000 ચીજ પડી છે, પણ કંઈક આપણને લાગ્યું, ભાસ્યું કે કંઈક કોક આવ્યું, પસાર થયું, તો કોઈનું આવવાપણું અવાજથી ખબર પડી, કોઈ છાયા પસાર થઈ ગઈ, કોઈ પણ પ્રકારનો સંકેત પસાર થઈ ગયો બીજાનું અસ્તિત્વ, તો એ અસ્તિત્વ આની જાણપણું કોને થયું? 1000 ચીજની અંદર કોને થયું? તો કે જ્યાં જીવ નામનો પદાર્થ છે એને થયું, બીજા કોઈને થયું નહીં. શેરીમાં લાઈટ થઈ, હું સૂતો તો બધાય સૂતા હતા, પણ કંઈક થયું કે કોકે લાઈટ કરી, શું છે, શું થયું? આ લાઈટ થઈ કોને ખબર પડી? લાઈટે કીધું કે હું થઈ નહીં. અને બાકીના કોઈ પદાર્થને કેમ ખબર ન પડી? તો જીવની અંદર ચૈતન્યપણાનો ગુણ છે, તેનાથી બધા પદાર્થ જાણ્યા જાય છે, એનાથી બધા પદાર્થો પ્રકાશ પામે છે. આખા જગતનું અસ્તિત્વ, આખા જગતનું અસ્તિત્વ, અનંત કોટી બ્રહ્માંડ, એની અંદર અનંત કોટી આ નક્ષત્ર, ગ્રહમાળા, સૂર્ય, ચંદ્ર, તારાઓ અને નક્ષત્ર માલિકાઓ, ગ્રહો, ઉપગ્રહો, એટલું વિરાટ વિશ્વ, વિશ્વની વિરાટતા જ્યારે ખગોળ શાસ્ત્રીઓ જણાવે તો પણ વાંચતા પાર ન આવે કે આટલું બધું છે. એ તો ખગોળ શાસ્ત્રનો વિષય છે માત્ર, કે કેટલા દૂર છે, તારો કેવડો મોટો છે, સૂર્ય કરતાં કેટલો મોટો છે, સૂર્યના પ્રકાશને જમીન ઉપર આવતા કેટલો સમય લાગે છે, એક સેકન્ડે કેટલા માઇલ કરે છે, આનું ડિસ્ટન્સ કેટલું છે, આનો વ્યાપ કેટલો છે, ક્યારે આપણે ક્યાં વિચારીએ છીએ કે આ અનંત કોટી બ્રહ્માંડ કેટલું વિસ્તીર્ણ છે? અને જે કંઈ જાણીએ છીએ એ આપણી પાસે જાણતો ખગોળ શાસ્ત્રીઓના જ્ઞાનની મર્યાદા ઉપર છે. અને જે સર્વજ્ઞને એક બેઠા બેઠા કોઈ સાધન વિના લોકાલોકનું જ્ઞાન થતું હશે, તો લોકમાં બધું જ છે, તો એ જાણપણું કોને થયું? જ્યાં શુદ્ધ ચૈતન્ય હતું એને પૂર્ણતા થઈ, એના જ્ઞાનમાં પૂર્ણતા આવી, એનું જ્ઞાન નિરાવરણ થયું, એના જ્ઞાન ઉપરના આવરણો હટી ગયા, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો. એ જ્ઞાનાવરણીયનો ક્ષય થતા એનું જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન થયું, એને કેવળ જ્ઞાન કહીએ છીએ. જ્ઞાન 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 એ સિવાય બીજું કોઈ ચીજ નહીં. આવું શુદ્ધ, અતિશુદ્ધ, અત્યંત શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ એ કેવળ જ્ઞાન છે. એમાં એને શું થયું? તો આખા લોકાલોકની અંદર રહેલા પ્રત્યેક પદાર્થો સ્પષ્ટપણે એને ભાસે, એ પદાર્થો એને જાણ્યા જાય, એ પદાર્થો પ્રકાશ પામે, સ્પષ્ટ ભાસે. એ સેને લઈને ભાસે છે? તો કે જીવનો આ જે ચૈતન્યપણાનો ગુણ છે, દર્શન ગુણ અને જ્ઞાન ગુણ, એ જુએ છે અને જાણે છે. જોવે છે એટલે આપણે તરત જ કહેશું કે આંખોથી જુએ છે, તો કે ના, દર્શન ગુણ છે એ ચક્ષુ દર્શન પણ છે અને અચક્ષુ દર્શન પણ છે, પણ એ અત્યારે વિષય નથી, ભેદનો પ્રભેદનો વિષય અત્યારે નથી. પણ છે, જીવ જોઈ શકે છે, એની પ્રકૃતિ છે. આ તો માત્ર સાધન છે, આ એનો મર્યાદિત ઉઘાડ છે. જીવની અંદર ગુણનો આટલા અંશે જ ઉઘાડ છે કે જેટલું જુએ એટલું જ જાણે છે. જગતમાં કેટલાય જીવો એવા છે કે જેની દ્રષ્ટિની મર્યાદા કદાચ 15-20 માઇલની હોય, છતાં એનું જ્ઞાન કંઈક સુધી, હજારો માઇલો સુધી એ પદાર્થને સ્પષ્ટ જોઈ શકે, જેવો એ પદાર્થના સંગમાં રહેલો જીવ જેમ જોઈ શકે એમ જ જોઈ શકે. પરમ કૃપાળુ દેવ એ જોઈ શકતા હતા. એ નાની આવી સૂક્ષ્મતા પણ જોઈ શકતા હતા. એટલે એણે કહ્યું, ચાલતા હતા ઉત્તર સંડાની અંદર અને મોતીલાલ આગળ ચાલે અને પોતે એકાદ માઇલ પાછળ હતા. મોતીલાલ ઉભા રહ્યો, પેલા સર્પને જવા દો. રસ્તા ઉપર પેલો ઝાડીમાંથી સર્પ જતો હશે, પસાર થઈ ગયો. મોતીલાલે જોયું સર્પ નીકળી ગયો, જોયું મને આ ચાર ડગલા હું આગળ છું અને મને કંઈ દેખાણું નહીં, અને કૃપાળુ દેવ એક માઇલ પાછળ છે, એને દેખાય. બેઠો છે ભરવા ઘાસના ભારા ઉપર બેઠો છે. ભાઈ જરા નીચે બેસો, જીવ ચંપાય છે. એને એની દ્રષ્ટિની અંદર આ જીવો દેખાય, બધી પરિસ્થિતિ દેખાય, એનું ચૈતન્ય શુદ્ધ છે. એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ શુદ્ધ છે. આપણા છે પણ આપણા મર્યાદિત છે. જેટલો ક્ષયોપસમ છે, જેટલું પુણ્ય છે, જેટલું શુભનો ઉદય છે, એટલા પ્રમાણમાં આપણી આંખોનું તેજ છે, એની મર્યાદા છે. દ્રષ્ટિની મર્યાદાથી આપણે આબદ્ધ છીએ. એટલે આપણે તો આ બધા ઇન્દ્રિયોના સાધનથી અને ઇન્દ્રિયોના માધ્યમથી આપણને જગતના પદાર્થોનો પરિચય છે અને પદાર્થો આપણે જાણીએ છીએ અને પદાર્થો આપણને ભાસે છે. જો આપણી દ્રષ્ટિ મર્યાદાની બહાર કોઈ પદાર્થ હોય તો આપણને દેખાતો નથી. અને ન દેખાવાનું કારણ આપણા દર્શન અને જ્ઞાનની વિશુદ્ધિ નથી. જો આત્મજ્ઞાની સાધક એમ કરતો 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 જો પોતે આત્માને વિશુદ્ધ કરતો જાય અને એના કર્મો ખસતા જાય, દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય, તો એ જીવને અવધિ જ્ઞાન થાય. અહીંથી અમેરિકામાં શું ચાલી રહ્યું છે એ પણ અહીંયા બેઠા બેઠા એ તાદૃશ્ય પ્રમાણમાં જોઈ શકે, જાણી શકે. કારણ કે જે જાણનાર છે એ આંખ નથી, જોનાર છે તે પણ આંખ નથી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ તે રહે, તે છે જીવ સ્વરૂપ. જીવ સ્વરૂપ છે. દ્રશ્યનો દ્રષ્ટા એ જીવ છે. દ્રષ્ટિ અને દ્રશ્ય એનાથી પર દ્રષ્ટા છે. દ્રશ્ય અમાપ છે અને દ્રષ્ટિ સીમિત છે. દ્રશ્ય વિસ્તીર્ણ છે અને દ્રષ્ટિ ઝાંખી છે, પડડ આવ્યા છે આંખમાં મોતિયાના. એક અશુભ કર્મનો વેદિનીનો ઉદય છે એટલે કર્મનું આવરણ આવી ગયું છે. તો ત્યારે એ સાધન હોવા છતાં સાધન દૂષિત થયું, કર્મથી આવૃત થયું. આવી રીતે કર્મો જેમ આંખના ગુણને પડડ છે એ રોકે છે, આંખની ક્ષમતાને રોકે છે, આંખની સિદ્ધતાને રોકે છે, એને મર્યાદિત કરે છે. એમ આ બધા કર્મો આત્મા ઉપર એના ગુણને આવરણ કરે છે એટલે આત્માના અનંત ગુણને રોકે છે, આત્માના જ્ઞાન ગુણને, આત્માના દર્શન ગુણને. પણ જો એ ગુણ ન હોય તો આત્માની અંદર આ ચૈતન્ય જે છે એને ઉપયોગ નામનો લક્ષણ છે. ઉપયોગો જીવલક્ષણમ એમ આપણને ઉમાસ્વાતીએ તત્વાર સૂત્રની અંદર જીવની ઓળખાણ કે ઉપયોગ નામનું લક્ષણ એ ઉપયોગ છે. અહીંયા દર્શન અને જ્ઞાન પ્રગટપણે કામ કરે છે, પ્રગટપણે આખા જગત સાથેના વ્યવહારમાં. બાકીના ગુણ છે, આત્મામાં અનંત ગુણ છે, વિરે ગુણ છે, સુખ ગુણ છે, શાંતિ ગુણ છે, સમાધિ ગુણ છે, અનંત પ્રકારના ગુણો છે. પણ દર્શન ગુણ તો સમયે સમયે એ જે આ લોક સાથે આબદ્ધ થયેલો છે એને કારણે એનો દર્શન ગુણ અને જ્ઞાન ગુણ એ બંનેને મળીને કહેવાય એનો ઉપયોગ. એ ઉપયોગ તો સદા સદૈવ જાગૃત છે. કૃપાળુદેવે એને ઓળખાણ આપતા કહ્યું
છે, દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
આ આત્મા છે ને જે દેહથી જુદો એના લક્ષણમાં બે વસ્તુ કીધી. એક સદા ઉપયોગી છે, કોઈ સમય એવો નથી કે ઉપયોગ વિનાનો જીવ હોય, અને બીજો અવિનાશી છે, એનો નાશ થતો નથી. દેહથી જુદો છે બસ આ બે કારણ જોઈ લે તો દેહ ઉપયોગવંત નથી. આપણને લાગે કે દેહ જ ઉપયોગવંત છે, આંખથી દેખાય, કાનથી સંભળાય, નાકથી સુંઘાય, જીભથી ચખાય અને શરીરથી સ્પર્શાય. આ શું આ તો સીધી વાત છે. છતાં જ્ઞાની કહે છે
છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું નામ. ત્રણ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માની ભાન. દેહને જાણે તેહને જાણે ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તાવડે તેહ પ્રવર્તે જાણ.
કેટલી આત્મસિદ્ધિની અંદર આવી સાદી સાદી વાતોમાં તર્ક કેવો સમજી શકાય એવો, સુગ્રાહ્ય ગ્રહણ થઈ શકે એવો, સુબોધ જલ્દીથી એનું આપણને સમજણ આવે એવો સુબોધ, ક્લિષ્ટતા નહીં, કોઈ પણ પ્રકારની ગૂંચ નહીં, ગૂંચવાડા ઊભા ન કરે પરંતુ ઉકેલ આપે. એ કહે છે કે આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આ તારી બધી જ ઇન્દ્રિયો એનું જે પ્રવર્તન છે એ પોતપોતાના વિષયમાં છે. એક એક ગુણ એક એક ઇન્દ્રિય પાસે છે. દેખવાનો ગુણ છે આંખ પાસે છે, સાંભળવાનો કાન પાસે છે, સૂંઘવાનો નાક પાસે છે, ચાખવાનો જીભ પાસે છે અને સ્પર્શવાનો આ શરીરના આખા રોમાંચ પાસે છે. પણ એ દરેક પોતપોતાની વસ્તુ પૂરતા જાણે, આંખની વાત કાન જાણી શકે નહીં, તો પછી નહીં તો આંખનો મોતિયો કોઈ ઉતરાવે નહીં, કાનથી જોશું હવે હું વાંધો છું. અને બેરો થઈ ગયો હોય તો કોઈ ઇયરફોન ન નખાવે કે હવે શું જરૂર છે, આંખથી આપણે સાંભળશું. ના ભાઈ ના, આ પ્રત્યેક પોતાની મર્યાદામાં છે, પોતાના સીમાડામાં છે, એને પોતપોતાના વિષય પૂરતું જ એની પાસે એટલી ક્ષમતા છે, આટલો ક્ષયોપશમ છે, આટલો તારો પુણ્યનો શુભનો ઉદય છે. આ જાય અને ઓલો ડોક્ટર કહી ગયો કે હવે આંખમાં વિઝન આવી શકે નહીં. આમાં ડોક્ટર સાહેબ બેઠા સામે, અરે પણ સાહેબ આંખ છે પણ તો પછી વિઝન આપો ને, આંખમાં હું વાંધો? તો કે ના કાંઈ ન થયો, હવે પતી ગયો. કાન છે, હવે તમે ક્યારે એ સાંભળી શકશો? જો બાપ કરી છે ને, સમજવાનું છે. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે, આવો ચૈતન્ય નામનો ગુણ છે. દર્શન અને જ્ઞાન એ ઉપયોગ જ્યાં પ્રગટપણે છે, એવો ઉપયોગ કે જગતની અંદર ન દેખાતા પદાર્થો એના વડે જાણવાની વાત નથી. અનંત કોટી અનંત કોટી કોટી તેજસ્વી ચંદ્ર સૂર્ય દીપક મણી આ પણ આનાથી જાણ્યા જાય છે, ઓલાથી નહીં, એના પ્રકાશથી નહીં. જો આ ચૈતન્યનો અભાવ છે તો આ બધું જ હોવા છતાં એને જાણનારો કોઈ રહેતો નથી. એને જાણનાર કોણ? ચૈતન્ય. જીવની અંદર જે ગુણ છે, ચૈતન્ય ગુણ, જ્ઞાન અને દર્શન ગુણની પ્રગટ અવસ્થા એ ચૈતન્યતા છે. જ્ઞાન અને દર્શન ગુણની પ્રગટ અવસ્થા, બાકીના ગુણો સુષુપ્ત હોય પણ આ ક્યારેય સુષુપ્ત હોતા નથી. સદા સદૈવ જાગતા ગુણ એટલે દર્શન અને જ્ઞાન ગુણ. દર્શન અને જ્ઞાન ગુણ એ સદા સદૈવ જાગતા. એની વાત એને જૈન દર્શનમાં ઉપયોગ શબ્દ મૂકીને અદભુત રીતે કીધી છે. ઉપયોગ રાખો, ઉપયોગથી સાંભળો. ક્રિયા કરતા હો તો ઉપયોગ કરો, ભક્તિ કરતા હો તો ઉપયોગ રાખો, વાંચન કરતા હો તો ઉપયોગ રાખો, સાંભળતા હો તો ઉપયોગ રાખો. એટલે તમારું સમગ્ર અસ્તિત્વ ઉપયોગમાં છે. બસ અહીંયા રાખો, તમને બધી જ વસ્તુ પકડાશે. આ જગતની એક ચીજ એવી નથી કે આપણાથી અજ્ઞાત રહી શકે, પણ ઉપયોગનો અભાવ છે. ઉપયોગ નબળો છે પ્રાય જગતના જીવો બેધ્યાન છે, ઉપયોગ નથી. એ જે કરે છે ત્યાં પોતે હાજર નથી, અને જ્યાં હાજર છે ત્યાં પોતે કરતો નથી. જે જ્યાં છે ત્યાં તે નથી, એ આ અજ્ઞાની જીવોની વિશેષતા છે. એ બેઠો હોય સ્વાધ્યાય માને, આપણે માની લઈએ કે સ્વાધ્યાય સાંભળે છે, પણ એવું ન પણ બને. એ સ્વાધ્યાયને બદલે શેર બજાર સાંભળતો હોય, શું ખબર પડે? જ્ઞાની કે છે ઉપયોગની એકાગ્રતા કરો. અરે પરમ કૃપાળુ દેવે તો હાથ નોંધમાં લખ્યું છે, ઉપયોગની ઉપયોગ સાથે એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. હાથ નોંધમાં, ઉપયોગની ઉપયોગ સાથે એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાદ પ્રકાશમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. હવે સાહેબ આ ચૈતન્યતા જોવી હોય તો કે તારા ઉપયોગને જીવ તરફ રાખ, એટલે તને ચૈતન્ય લક્ષણ દેખાશે. અત્યારે તારો ઉપયોગ જગત તરફ છે, એટલે તને તારું ચૈતન્ય લક્ષમાં આવતું નથી. પણ આ લક્ષણથી તું તારા ચૈતન્યને પકડવાનો પ્રયત્ન કરીશ તો આ જે ચૈતન્યતાનું ઉપયોગ નામનું લક્ષણ છે, જે એ કે છે તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા. આ સમજાય છે? આ એક વાત, વાક્ય ઘણું સાદું છે પણ બહુ ગંભીર અને ગહન છે. આ પ્રક્રિયાનું વાક્ય છે, આ તત્વજ્ઞાનનું વાક્ય નથી, પ્રક્રિયા છે. એ કે છે કે તે એવું ચૈતન્ય તે જીવનું તે એટલે તે ચૈતન્ય જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આ જીવ ક્યારે સ્વસન્મુખ થયો નથી. જો એક ક્ષણ પણ સ્વસન્મુખ થાય તો એને પોતાના અસ્તિત્વનું ભાસ થયા વિના રહે નહીં, પણ સતત પરલક્ષી છે. અહો પરકથા અને પરભાવમાં સમસ્ત જગત વહ્યું જાય છે. ગ્રાટે એક સમય પણ એ બહારથી જગતથી છૂટો પડતો નથી. એ ધ્યાન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. એની ભક્તિમાં, એની પૂજામાં, એના સ્વાધ્યાયમાં મોટો ભાગ આવે એની અંદર, પણ હજુ ક્યાંક ક્યાંક સંપૂર્ણ જેને કહીએ ટોટલ એવી એકાગ્રતા. હમણે એક પદ સરસ લેવડાયું સુધીરભાઈએ, સાંભળ સૈયર સુરતા ધરીન. આ સુરતા છે એ ઉપયોગમય સ્થિતિ છે જીવની. તો સુરતા ધર, અમારી વાત સુરતા ધરીને સાંભળો, અને પ્રભુની ભક્તિ પ્રભુ સાથે સુરતા મિલાવો. આ સુરતા છે જે એ પોતાની ઉપયોગમય અવસ્થા છે. હે ભાઈ, મારી વાત તું સુરતા ધરીને સાંભળ, એટલે તારી ટોટાલિટીમાં તું મારો ઉપયોગ મારામાં દે, મારા શબ્દોમાં, તો તને આ વાત પકડાશે. એનો આશય, એનો અર્થ, એનો ભેદ, એનો મર્મ અને એની પાછળ રહેલું જે સત્ય એ પકડાશે. તું શબ્દ સાંભળીશ એટલે અડધો ઉપયોગ દીધો ને અડધો ન દીધો, સાંભળ્યું ન સાંભળ્યું. આપણે તો સાંભળીએ છીએ ને, આપણા કાન બહુ સારા છે, કાનનું કામ નથી અહીંયા સાંભળવામાં. સ્વાધ્યાય સાંભળવામાં કાનનું કામ નથી. કાનથી સાંભળેલા સાંભળે છે કે આ ઉપયોગથી સાંભળેલા સ્વાધ્યાયને સમજે છે? કોણ સમજે છે? સમજવું પડે. ઉપયોગને જીવ તરફ વાળતા એ જીવનું લક્ષણ સ્પષ્ટ દેખાય છે. એ જે લક્ષણો કયા કયા લક્ષણો? સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા. તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. જીવને જાણી શકાય છે નિરાબાધ, કોઈ બાધા નહીં આવે, માત્ર જીવ જ જણાશે. સમસ્ત સંસારથી જુદો, સમસ્ત પદાર્થોથી જુદો, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ પોતાનું સ્વરૂપ આખા જગતથી જુદો, જગતના પદાર્થોથી જુદો એ જણાય છે. આ લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. જે જાણવાથી જીવ જાણ્યો છે, જે જાણવાથી જીવ જાણ્યો છે, તે લક્ષણો આ પ્રકારે તીર્થંકર આદિએ કહ્યા છે. જો આ લક્ષણો જાણે તો એણે જીવને જાણ્યો છે એમ અમે માનશું. તીર્થંકર એમ કહે છે કે જીવ છે એ તો સાહેબ બરોબર છે, અરૂપી છે, અદ્રશ્ય છે, એને તમે કાંઈ કોઈ સાહેબે કેમ જાણ્યો જીવને, પણ આ લક્ષણ અમે જાણી લીધા કે સમતા લક્ષણ બરોબર છે. ત્રણ કાળની અંદર એનો એક પણ અસંખ્ય પ્રદેશાત્મક એનું ચૈતન્યપણું હંમેશા એની સાથે છે, એક પણ પ્રદેશમાં હાનિ વૃદ્ધિ થતી નથી. આ રમતા, આ એની રમ્યતા, આ એનું સૌંદર્ય, આ એનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ બધા પદાર્થો શોભે છે. અરે મરદા ઉપર આભૂષણની પણ શોભા રહેતી નથી, સરસ ઘાટ ઘેડા છે, પણ છતાં આભૂષણ પર પોતાની શોભા ગુમાવી દે છે, કારણ કે અંદર એ શોભાનું સ્થાન મૂળ છે, એ રમતા વાળો ગુણ નથી. ઉર્ધતા, પોતે હઈને આ બધું જણાય છે એવું પોતાનું અસ્તિત્વ, પૂર્વ અસ્તિત્વ. ઉર્ધતા, જ્ઞાયકતા, જગતની દરેક પદાર્થને સંપૂર્ણપણે એની જાણવાની એની તાકાત છે. કોણ શું છે, સંયોગ કેવો છે, કેવી રીતે બનેલો છે, ઉત્પત્તિ કેવી રીતે થઈ, એનો નાશ કેવી રીતે થશે, એના શું છે ગુણ વગેરે, બધું જ આવી જ્ઞાયકતાનો ગુણ છે. જ્ઞાયકતા, સુખભાસ, અને દરેક પદાર્થની જે જે ક્રિયા થાય છે એમાં સુખનો અનુભવ કરનાર, સુખનું વેદન કરનાર એ પણ પોતે, અને વેદકતામાં એ પદાર્થના જે ગુણ છે તેનો અનુભવ કરનાર, એની અંદર જે કાંઈ ખાટું મીઠું, ખાડું ખાટું વગેરે વગેરે છે એ જાણનાર પણ પોતે વેદકતા અને ચૈતન્યતા. આ ચૈતન્યતા એટલે જેનાથી આ આખું જગત, જગતના પદાર્થો, આ બધું જ જેનાથી પદાર્થો જાણ્યા જાય, પદાર્થો ભાસે, અને આવો ચૈતન્ય એ પોતાનો ઉપયોગ જો પોતાના જીવ તરફ વાળે તો એ પણ પકડાય, જ્ઞાની પુરુષ કે છે. જો આ લક્ષણ જાણવામાં આવે તો જીવ જાણ્યો છે એમ તીર્થંકર આદિ કહે છે. તો જીવને સાહેબ આ લક્ષણને જાણવા માટે તો કે વારંવાર ફરી ફરી એને વાંચવા, વિચારવા, ચિંતન કરવું, અનુપ્રેક્ષા કરવી, એની અનુપ્રેક્ષા કરવી. તત્વની અનુપ્રેક્ષાથી જ તત્વની પ્રતીતિ થાય.